ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 17 જૂન 2026 રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, સૂર્યવંશી રાજ્યપદ લેવા માટે પોતાનું સર્વસ્વ બાપ પર સ્વાહા કરો. સૂર્યવંશી રાજ્યપદ અર્થાત એર કન્ડિશન ટિકિટ. મીઠા બાળકો, સૂર્યવંશી રાજ્યપદ લેવા માટે પોતાનું સર્વસ્વ બાપ પર સ્વાહા કરો. સૂર્યવંશી રાજ્યપદ અર્થાત એર કન્ડિશન ટિકિટ. પ્રશ્ન છે, આ દુનિયામાં આપ બાળકોથી અધિક ખુશનસીબ કોઈ પણ નથી, કેવી રીતે? ઉત્તર છે, આપ બાળકોના સન્મુખ બેહદના બાપ છે. એમનાથી તમને બેહદનો વારસો મળી રહ્યો છે. તમે આ સમયે બેહદના બાપ, શિક્ષક અને સદગુરુના બનીને એમનાથી બેહદની પ્રાપ્તિ કરો છો. દુનિયાવાળા તો એમને જાણતા પણ નથી, તો તમારા જેવા ખુશનસીબ હોય કેવી રીતે શકે? ગીત છે, બડા ખુશનસીબ હૈ. ઓમ શાંતિ. બ્રાહ્મણ કુલભૂષણ બાળકો જાણે છે કે હમણાં અમે બ્રાહ્મણ સંપ્રદાયના છીએ, પછી દૈવી સંપ્રદાય બનીશું. બાળકોને બાપ બેસીને સમજાવે છે, જ્યારે કે બેહદના બાપ સન્મુખ છે અને એમનાથી બેહદનો વારસો મળી રહ્યો છે. બાકી બીજું શું જોઈએ? ભક્તિ માર્ગ ક્યારથી ચાલે છે આ કોઈને ખબર નથી. ભક્તિ માર્ગવાળા ભક્ત ભગવાનને અથવા સજની સાજનને યાદ કરે છે, પરંતુ વંડર અર્થાત આશ્ચર્ય છે કે એમને જાણતા નથી. એવું ક્યારેય જોયું કે સજની સાજનને ન જાણે? નહીં તો યાદ કરી જ કેવી રીતે શકે? ભગવાન તો સર્વના બાપ થયા. બાળકો બાપને યાદ કરે છે, પરંતુ પરિચય વગર યાદ કરવું, આ બધું વ્યર્થ થઈ જાય છે. એટલે યાદ કરવાથી કોઈ ફાયદો નથી નીકળતો. યાદ કરતા કોઈ પણ એ મુખ્ય ઉદ્દેશને પામતા નથી. ભગવાન કોણ છે, એમનાથી શું મળશે, કાંઈ પણ નથી જાણતા. આટલા બધા ધર્મ, ક્રાઇસ્ટ, બૌદ્ધ વગેરે પ્રિસેપ્ટર અથવા ધર્મ સ્થાપન કરવાવાળાને એમના ફોલોઅર અર્થાત અનુયાયીઓ યાદ કરે છે, પરંતુ એમને યાદ કરવાથી પોતાને શું મળવાનું છે? કાંઈ પણ નથી, કાંઈ પણ ખબર નથી. આનાથી તો શારીરિક ભણતર સારું. મુખ્ય ઉદ્દેશ તો બુદ્ધિમાં રહે છે ને. બાપથી શું મળે છે, શિક્ષકથી શું મળે છે અને ગુરુથી શું મળે છે, આ બીજું કોઈ પણ નથી સમજી શકતું. તમે અહીં બાપના પછી શિક્ષકના પછી સદગુરુના બનો છો. બાપ અને શિક્ષકથી ગુરુ ઊંચા હોય છે. હમણાં આ બાળકોને નિશ્ચય થયો છે કે અમે બાપના બન્યા છીએ. બાબા અમને 5000 વર્ષ પહેલાંની જેમ આવીને સ્વર્ગના માલિક બનાવે છે અથવા શાંતિધામના માલિક બનાવે છે. બાપ કહે છે, લાડલા બાળકો, તમે મારાથી પોતાનો વારસો લેશો ને? બધા કહે છે, હા બાબા, કેમ નહીં લેશો. અચ્છા, ચંદ્રવંશી રામપદ પામવામાં રાજી થશો? તમને શું જોઈએ? બાપ સૌગાત અર્થાત ભેટ લઈને આવ્યા છે. તમે સૂર્યવંશી લક્ષ્મીનારાયણને પરણશો કે ચંદ્રવંશી સીતાને? તમે પોતાની શકલ અર્થાત ચહેરો તો જુઓ. શ્રી નારાયણને કે લક્ષ્મીનારાયણને પરણવાની લાયક છો? લાયક બન્યા વગર પરણી કેવી રીતે શકશો? હવે બાપ બેસી સમજાવે છે, હુબહુ જેમ કલ્પ પહેલાં સમજાવ્યું હતું ફરીથી સમજાવી રહ્યા છે. તમે ફરીથી આવીને વારસો લઈ રહ્યા છો. તમારો મુખ્ય ઉદ્દેશ જ છે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લેવાનો. તે છે સૂર્યવંશી રાજ્યપદ. દરેક સેકન્ડ તે છે સૂર્યવંશી રાજ્યપદ. સેકન્ડ ગ્રેડ છે ચંદ્રવંશી. જેમ એર કન્ડિશન અર્થાત ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ હોય છે ને, તો સતયુગની આખી રાજધાની એર કન્ડિશન સમજો. એર કન્ડિશનથી ઊંચું તો કાંઈ હોતું નથી. પછી છે ફર્સ્ટ ક્લાસ. તો હવે બાપ કહે છે, એર કન્ડિશનનું સૂર્યવંશી રાજ્ય લેશો કે ચંદ્રવંશી ફર્સ્ટ ક્લાસનું? એનાથી પણ ઓછું તો પછી સેકન્ડ ક્લાસમાં નંબરવાર વારીસ બનો, પછી તમે પાછળ પાછળ આવીને રાજ્ય મેળવશો. અહીં તો થર્ડ ક્લાસ પ્રજા પછી એમાં પણ ટિકિટ રિઝર્વ અર્થાત આરક્ષિત હોય છે. ફર્સ્ટ ક્લાસ રિઝર્વ, સેકન્ડ ક્લાસ રિઝર્વ, નંબરવાર વિભાગ હોય છે ને. બાકી સુખ તો ત્યાં છે જ, અલગ અલગ કમ્પાર્ટમેન્ટ તો છે ને. તો સાહુકાર વ્યક્તિ ટિકિટ લેશે એર કન્ડિશનની, તમારામાં સાહુકાર કોણ બને છે? જે સર્વસ્વ બાપને આપી દે છે. બાબા આ સર્વસ્વ તમારું છે, ભારતમાં જ મહિમા ગવાયેલી છે. સૌદાગર, રત્નાગર, જાદુગર આ મહિમા છે બાપની, નકી કૃષ્ણની. કૃષ્ણએ તો વારસો લીધો, સત્યુગમાં પ્રારબ્ધ મેળવી તે પણ બાબાના બન્યા. પ્રારબ્ધ ક્યાંકથી તો મેળવી હશે ને. લક્ષ્મીનારાયણ સત્યુગમાં પ્રારબ્ધ ભોગવે છે. હવે આ બાળકો સારી રીતે જાણો છો, જરૂર એમણે ભૂતકાળમાં પ્રારબ્ધ બનાવી હશે. નહેરુની પ્રારબ્ધ કેટલી સારી હતી, જરૂર સારા કામ કર્યા હતા. વગર તાજે ભારતના બાદશાહ હતા. ભારતની મહિમા તો ખૂબ છે. ભારત જેવો ઊંચો દેશ કોઈ હોઈ ન શકે. ભારત પરમપિતા પરમાત્માની જન્મભૂમિ છે. આ રહસ્ય કોઈની બુદ્ધિમાં નથી બેસતું. પરમાત્મા જ સૌને સુખ શાંતિ આપે છે અર્ધા કલ્પ માટે. ભારત જ નંબર વન તીર્થસ્થાન છે. પરંતુ ડ્રામા અનુસાર એક બાપને ભૂલવાથી સૃષ્ટિની હાલત કેવી થઈ ગઈ છે. એટલે શિવ બાબા ફરીથી આવે છે. નિમિત્ત તો કોઈ બને છે ને. હવે બાપ કહે છે, અશરીરી ભવ, પોતાને આત્મા નિશ્ચય કરો. હું આત્મા કોની સંતાન છું આ કોઈ જાણતું નથી. વંડર અર્થાત અદ્ભુત છે ને. કહે પંચે, ઓ ગોડ ફાધર, રહેમ કરો. શિવ જયંતિ પણ મનાવે છે, પરંતુ એ ક્યારે આવ્યા હતા કોઈને ખબર નથી. અને આ છે 5000 વર્ષની વાત. બાપ જ આવીને નવી દુનિયા સતયુગ સ્થાપન કરે છે. સતયુગની આયુ લાખો વર્ષની તો નથી, તો ઘોર અંધારું છે ને. ગીતાનો ઉપદેશ કેટલા આવીને સાંભળે છે, પરંતુ ન ભણાવવા વાળા, ન ભણવા વાળા કાંઈ સમજે છે. બાપ કેટલું સહજ કરી સમજાવે છે. ફક્ત બાપને યાદ કરો. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન બનો. વિષ્ણુને જ બધા અલંકાર આપ્યા છે. શંખ પણ આપ્યો છે, ફૂલ પણ આપ્યું છે. હકીકતમાં દેવતાઓને થોડી અપાય છે. આ કેટલી ગુહ્ય ગંભીર વાતો છે. જે બ્રાહ્મણોના અલંકાર છે, બ્રાહ્મણોના અલંકાર, પરંતુ બ્રાહ્મણોને કેવી રીતે આપી શકે? આજે બ્રાહ્મણ છે, કાલે શુદ્ર બની જાય છે. બ્રહ્મા કુમાર જ શુદ્ર કુમાર બની પડે છે. માયા મોડું નથી કરતી. જો કોઈ ગફલત કરી, બાપની શ્રીમત પર ન ચાલ્યા, બુદ્ધિ ખરાબ થઈ, માયા સારી રીતે થપ્પડ મારી મુખ ફેરવી દે છે. મનુષ્ય ગુસ્સામાં કહે છે ને, થપ્પડ મારી મોડું ફેરવી લઈશ. તો માયા પણ એવી છે, બાપને ભૂલ્યા અને માયા એક સેકન્ડમાં થપ્પડ મારી મુખ ફેરવી દે છે. એક સેકન્ડમાં જીવન મુક્તિ પામે છે. માયા સેકન્ડમાં જીવન મુક્તિને ખતમ કરી દે છે. કેટલા સારા સારા બાળકોને માયા પકડી લે છે. જુએ છે ક્યાંય ગફલતમાં છે તો ઝટ થપ્પડ લગાવી દે છે. બાપ તો આવીને જૂની દુનિયાથી મુખ ફેરવે છે. લૌકિક બાપ કોઈ ગરીબ હોય છે, જૂની ઝૂંપડીમાં રહે છે, પછી નવી બનાવે છે. તો બાળકોની બુદ્ધિમાં બેસી જાય છે. બસ હવે નવું મકાન તૈયાર થશે, અમે જઈને બેસીશું. આ જૂનું તોડી દેશે. હવે બાપ તમારા માટે હથેળી પર બહિષ્ઠ અથવા વૈકુંઠ લાવ્યા છે. કહે છે લાડલા બાળકો આત્માઓથી વાત કરે છે, આ આંખો દ્વારા આપ બાળકોને જોઈ રહ્યા છે. બાપ સમજાવે છે હું પણ રામાના વશ છું, એવું નહીં રામા વગર કાંઈ કરી શકું છું. ના, બાળકો બીમાર પડે છે એવું નહીં કે હું ઠીક કરી લઈશ, ઓપરેશન કરવાથી છોડાવી દઈશ. ના, કર્મ ભોગ તો બધાએ ભોગવવાના જ છે. તમારા ઉપર તો બોજ ખૂબ જ છે કારણ કે તમે સૌથી જૂના છો, સત્વ પ્રધાનથી એકદમ તમો પ્રધાન બન્યા છો. હમણાં આપ બાળકોને બાપ મળ્યા છે તો બાપથી વારસો લેવો જોઈએ. તમે જાણો છો કલ્પ કલ્પ ડ્રામા અનુસાર આપણે બાપથી વારસો લઈએ છીએ. જે સૂર્યવંશી ચંદ્રવંશી વંશજ હશે તે અવશ્ય આવશે. જે દેવતા હતા પછી શૂદ્ર બની ગયા છે, ફરી તે જ બ્રાહ્મણ બની દૈવી સંપ્રદાય બનશે. આ વાતો બાપ વગર કોઈ સમજાવી ન શકે. બાપને આપ બાળકો કેટલા મીઠા લાગો છો. કહે છે તમે એ જ કલ્પ પહેલાવાળા મારા બાળકો છો, હું કલ્પ કલ્પ તમને આવીને ભણાવું છું. કેટલી વંડરફુલ અર્થાત અદ્ભુત વાતો છે. નિરાકાર ભગવાન વાચ શરીરથી વાચ અર્થાત વાત કરશે ને, શરીર અલગ થઈ જાય છે તો આત્મા વાત નથી કરી શકતી. આત્મા ડિટેચ અર્થાત અલગ થઈ જાય છે. હવે બાપ કહે છે અશરીરી ભવ, એવું નહીં કે પ્રાણાયામ વગેરે ચડાવવાનું છે. ના, સમજાવવાનું છે હું આત્મા અવિનાશી છું, મારા આત્મામાં 84 જન્મોનો પાર્ટ ભરેલો છે. બાપ પોતે કહે છે મારો આત્મા પણ જે એક્ટ અર્થાર્થ કર્મ કરે છે તે બધો પાર્ટ ભરેલો છે. ભક્તિ માર્ગમાં ત્યાં પાર્ટ ચાલે છે, પછી જ્ઞાન માર્ગમાં અહીં આવીને જ્ઞાન આપું છું. ભક્તિ માર્ગવાળાને જ્ઞાનની ખબર જ નથી. કોઈએ દારૂ પીધો નથી તો સ્વાદ કેવી રીતે ખબર હોય. જ્ઞાન પણ જ્યારે લે ત્યારે ખબર પડે. જ્ઞાનથી સદગતિ થાય છે તો જરૂર, જ્ઞાન સાગર જ સદગતિ કરી શકે છે. બાપ કહે છે હું સર્વનો સદગતિ દાતા છું, સર્વોદય લીડર છું ને. કેટલા પ્રકારના છે. હકીકતમાં તો સર્વ પર દયા કરવા વાળા બાપ જ છે. બાપ કહે છે હે ભગવાન રહેમ કરો, બધા પર રહેમ કરો. બાપને કહે છે હે ભગવાન રહેમ કરો, બધા પર રહેમ કરો. તો બધા ઉપર રહેમ એ ક્યારે કરે છે? બાકી બધા છે હદના રહેમ કરવાવાળા. બાપ તો આખી દુનિયાને સત્વપ્રધાન બનાવે છે, તેમાં તત્વ પણ સત્વપ્રધાન બની જાય છે. આ કામ છે જ પરમાત્માનું. તો સર્વોદયાનો અર્થ કેટલો, વિશાળ છે. એકદમ બધા પર દયા કરી દે છે. સ્વર્ગની સ્થાપનામાં કોઈ પણ દુઃખી નથી થતું. ત્યાં નંબર 1 ફર્નિચર વૈભવ વગેરે મળે છે. દુઃખ આપવાવાળા જાનવર માખી વગેરે કોઈ નથી હોતું. ત્યાં પણ મોટા માણસોના ઘરમાં કેટલી સ્વચ્છતા હોય છે, ક્યારેય તમે માખી નહીં જોશો, કોઈ મચ્છર વગેરે ઘૂસી ન શકે. સ્વર્ગમાં કોઈની તાકાત નથી જે આવી શકે. ગંધ કરવાવાળી કોઈ વસ્તુ હોતી નથી. કુદરતી ફૂલો વગેરેની સુગંધ હોય છે. તમને સૂક્ષ્મવતનમાં બાબા શુભી રસ પીવડાવે છે. હવે સૂક્ષ્મવતનમાં તો કાંઈ પણ નથી, આ બધો સાક્ષાત્કાર છે. વૈકુંઠમાં કેટલા સારા સારા ફૂલ બગીચા વગેરે હોય છે. સૂક્ષ્મવતનમાં થોડી બગીચા રાખ્યા છે, આ બધો છે સાક્ષાત્કાર. અહીં બેઠા બેઠા તમે સાક્ષાત્કાર કરો છો. ગીત પણ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. તમે જાણો છો આપણને બાપ મળ્યા છે, બીજું શું જોઈએ. બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લઈએ છીએ તો બાપને યાદ કરવા જોઈએ. બાપની મત પ્રસિદ્ધ છે, શ્રીમતથી આપણે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બનશું. બાકી છે બધાની આસુરી મત, એટલે તેઓ જાણતા નથી કે સતયુગમાં સદૈવ સુખ હતું, લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, નાનપણમાં તે જ રાધા કૃષ્ણ છે, એમના ચરિત્ર વગેરે કાંઈ નથી. સ્વર્ગમાં તો બધા બાળકો બહુ જ ફર્સ્ટ ક્લાસ હોય છે, ચંચળતાની કોઈ વાત જ નથી હોતી. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, જ્યારે આ જૂની દુનિયાથી મુખ ફેરવી લીધું તો પછી એવી કોઈ ભૂલો નથી કરવાની જે માયા પોતાની તરફ મુખ કરી લે. શ્રીમદની અવજ્ઞા નથી કરવાની, બાપથી પૂરો વારસો લેવાનો છે. બીજી પોઈન્ટ છે, બાપ પર પોતાનું સર્વસ્વ સહા કરી પક્કા વારિસ બની સતયુગી એર કન્ડિશનની ટિકિટ લેવાની છે. મુખ્ય ઉદ્દેશને બુદ્ધિમાં રાખી પુરુષાર્થ કરવાનો છે. વરદાન છે, સ્વસ્થિતિ દ્વારા સર્વ પરિસ્થિતિઓનો સામનો કરવાવાળા અવ્યક્તિ સ્થિતિના અભ્યાસી ભવ. સ્વસ્થિતિના સ્વસ્થિતિ દ્વારા સર્વ પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાવાળા અવ્યક્ત સ્થિતિના અભ્યાસી ભવ. જ્યારે અવ્યક્ત સ્થિતિના અભ્યાસની આદત બની જશે ત્યારે સ્વસ્થિતિ દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો અને આ આદત અદાલતમાં જવાથી બચાવી દેશે. એટલે આ અભ્યાસને જ્યારે નેચરલ અને નેચર બનાવો ત્યારે નેચરલ કેલામિટીઝ થાય, કારણ કે જ્યારે સામનો કરવાવાળા સ્વસ્થિતિથી દરેક પરિસ્થિતિને પાર કરવાની શક્તિ ધારણ કરી લેશે ત્યારે પડદો ખુલશે. એના માટે જૂની આદતોથી, જૂના સંસ્કારોથી, જૂની વાતોથી પૂરું વૈરાગ્ય જોઈએ. સ્લોગન છે, સ્વયંને નિમિત્ત કરણ હાર સમજો તો કોઈ પણ કર્મમાં થકાવટ ન હોઈ શકે. સ્વયંને નિમિત્ત કરણ હાર સમજો તો કોઈ પણ કર્મમાં થકાવટ ન હોઈ શકે. અચ્છા, ઓમ શાંતિ. માતેશ્વરીના અનમોલ મહાવાક્ય, મનુષ્યલોક દેવલોક ભૂત પ્રેતોની દુનિયાનો વિસ્તાર. મનુષ્યલોક દેવલોક ભૂત પ્રેતોની દુનિયાનો વિસ્તાર. ઘણા મનુષ્ય પ્રશ્ન કરે છે, આજે જે અશુદ્ધ જીવાત્માઓ જેને ગોસ્ટ અથવા તો ભૂત પ્રેત કહેવાય છે, આ સાચું છે કે કલ્પના છે અથવા વહેમ છે? એના પર આજે સ્પષ્ટ સમજાવાય છે કે મનુષ્ય આત્મા જ્યારે વિકર્મ કરે છે તો એને અનેક પ્રકારથી સજાઓ ભોગવવી અવશ્ય પડે છે અને ભોગવવાની પણ મનુષ્ય જન્મમાં છે ને, ન કે જાનવર પક્ષી અને પશુયોનીમાં. મનુષ્ય મનુષ્ય જ બને છે. મનુષ્ય અલગ અલગ છે. મનુષ્ય આત્મા અલગ છે અને જાનવરોના આત્મા અલગ છે. મનુષ્ય જ્યારે જાનવર નથી બનતા અને ન જાનવર ક્યારે મનુષ્ય બની શકે છે. એમની દુનિયા પોતાની છે. આ મનુષ્ય આત્માઓની દુનિયા પોતાની છે. સુખ દુઃખ ભોગવવાની મહેસૂસતા મનુષ્યમાં વધારે છે, ન કે જાનવરોમાં. જ્યારે આપણે શુદ્ધ કર્મ કરવાથી સુખ પણ મનુષ્ય તનમાં પામીએ છીએ તો દુઃખ પણ જરૂર મનુષ્ય તનમાં જ આવીને ભોગવવાનું છે. બીજું, આ જ્ઞાન સાંભળવાની બુદ્ધિ પણ મનુષ્ય તનમાં જ હોય છે, ન કે જાનવરોમાં. તો આ સૃષ્ટિ ખેલમાં મુખ્ય પાઠ મનુષ્યનો છે. આ જાનવર પક્ષી વગેરે જેમ સૃષ્ટિ ડામાની શોભા છે, આખા કલ્પની અંદર સતયુગ આદિથી કળિયુગ ના અંત સુધી મનુષ્ય આત્માઓના 84 જન્મ છે. બાકી આ 84 લાખ જન્મ તો જાનવર પક્ષી વગેરેની વેરાયટી હોઈ શકે છે. હવે આ બધા રહસ્ય પરમાત્મા વગર કોઈ નથી સમજાવી શકતો. આત્માઓનું બ્રહ્મ તત્વમાં નથી જઈ આત્માઓ, બાકી આ જાનવરોના આત્માઓ બ્રહ્મ તત્વમાં નથી જઈ શકતા, તે આ આકાશ તત્વની અંદર જ પાર્ટ ભજવે છે. એમનો પણ મર્જ અર્થાત વિસ્મૃતિ, એ મર્જ અર્થાત સ્મૃતિનો અને સતો રજો તમોમાં આવવાનો પાઠ હોય છે. એટલે આપણે પ્રકૃતિના બહુ જ વિસ્તારમાં ન જઈએ, પહેલા પોતાના આત્માનું કલ્યાણ કરીએ અર્થાત મન મના ભવ. હવે આવીએ છીએ મનુષ્ય આત્મા પર. તો જે આત્માઓ અશુદ્ધ કર્મ કરવાથી વિકર્મી બને છે, વિકર્મ બનાવે છે, તો પોતાના અશુદ્ધ સંસ્કાર અનુસાર જન્મ મરણના ચક્કરમાં આવી આદિ મધ્ય અંત અર્થાત મરવાના સમયે પોતાના કરેલા વિકર્મોનો સાક્ષાત્કાર કરી સૂક્ષ્મમાં સજાઓ ભોગવે છે. આ થોડા સમયમાં અનેક જન્મોનો દુઃખ મહેસૂસ થાય છે. પછી શરીર છોડી જઈને ગર્ભ જેલમાં દુઃખ ભોગવે છે અને પછી સંસ્કાર અનુસાર એવા માતા પિતાની પાસે જન્મ લઈ ત્યાં પણ પોતાના જીવનમાં સુખ દુઃખ ભોગવે છે. આને કહેવાય છે આદિ મધ્ય અંત. પરંતુ આ કોઈ આત્મા શરીર ન ધારણ કરી આકારી રૂપમાં આ આકાશ તત્વની અંદર ભૂત પ્રેત બનીને ભટકતી રહે છે. આ પણ એક સજા છે અર્થાત ભોગના છે. તે અશુદ્ધ જીવાત્માઓના સાથે કોઈનો હિસાબ કિતાબ હોય છે તો તે એમાં પ્રવેશ કરીને એમને દુઃખ આપે છે અથવા અર્થાત હિસાબ કિતાબ ચૂકતો કરી પછી જઈને પોતાનું શરીર ધારણ કરે છે. કોઈ જીવાત્મા તો જેમાં પ્રવેશ કરે છે એમને બહુ જ મારે પણ છે, બહુ કષ્ટ આપે છે. પરંતુ આ બધું હિસાબ કિતાબની અંદર ભોગનાના પ્રકાર છે. જે બધું મનુષ્ય તનમાં જ સુખ અને દુઃખ મહેસૂસ થાય છે. આ તો તમને સમજાવાય છે કે આત્મા મુક્તિધામથી આ સાકારી ખેલમાં આવે છે, તે વચ્ચે પછી પાછી મુક્તિધામમાં જઈ નથી શકતી. પરંતુ પોતાના કરેલા અશુદ્ધ શુદ્ધ કર્મો અનુસાર સંસ્કાર લઈ દુઃખ સુખના ચક્કરમાં આવે છે. બધા આત્માઓનો પુનર્જન્મ થાય છે, ફક્ત એક પરમાત્માનો નથી થતો. અચ્છા અચ્છા. ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનાવો. આજની પંચે બાપદાદાને બધાથી પ્રિય સાફ દિલવાળા બાળકો છે. સાફ દિલ સદા બાપદાદાના દિલ તખ્ત નશીન છે. તે વૃત્તિમાં, દ્રષ્ટિમાં, ભૂલમાં, સંબંધ સંપર્કમાં સરળ અને સ્પષ્ટ એક સમાન દેખાય છે. સરળતાની નિશાની છે દિલ, દિમાગ, બોલમાં એક સમાન, દિલમાં એક, બોલમાં બીજું. આ સરળતાની નિશાની નથી. સરળ સ્વભાવવાળા સદા નિર્માણચિત્ત, નિરઅહંકારી, નિસ્વાર્થી હોય છે. તે સરળ ચિત્ત, સરળ વાણી અને સરળ વૃત્તિ, સરળ દ્રષ્ટિવાળા હોય છે. અચ્છા. ઓમ શાંતિ. થેન્ક યુ બાપદાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ. Thank you.